प्रार्थना नमाइए, प्रार्थना करिए। प्रभु आजना अवचन्नाटे माटे अमे तमारो आभार मानी छे। अमारी मातृभाषा में प्रभु आ वचन अमने आप्यु छे, ए मोटो आशीर्वाद छे। अने प्रभु पवित्र आत्मादेव तमारी सनातन ने दिव्य हाजरी अमारी मध्ये छे। अने फरी एक वार अमारा माथा नमावीने तमारुं भजन करीए छे, कारण के तमे राज्यासन ऊपर बैठेला प्रभु अने ईश्वर छो। मान महिमा पराक्रम सामर्थ्य गौरव प्रभु तमारा छे, અને અમે તમને આપીએ છીએ। અમે બિલકુલ પામર અને નાના જીવડા જેવા છીએ પ્રભુ, પરંતુ એ તમારી કૃપા છે, અને એ કૃપા અમને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંપૂર્ણ કરવામાં આવી રહ્યા છે। અમે પણ એક દિવસે સંપૂર્ણતાની પાયરીએ પહોંચીશું। એ કૃપાને માટેને આશીર્વાદ માટે આભાર માનીશ। આજનું વચન સમજવા માટે પવિત્ર આત્મા દેવ અમે તમને આમંત્રણ આપીશ, મારી સહાય કરવામાં આવે, મારી જાતને વધસ્તંભની પાછળ લાવું છું પ્રભુ। કારણ કે વધસ્તંભમાં રહેલું સામર્થ્ય અને વધસ્તંભમાં રહેલું પરાક્રમ અને વિજય, શાંતિ, આનંદ, આશા, પુનરુત્થાનની ખાતરી, પુનઃસ્થાપના, વિશ્વાસ, એ સગળું વધસ્તંભમાં અને વધસ્તંભ દ્વારા અમને પ્રભુ ઈસુમાં મળ્યું છે। ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ। પ્રભુ ઈસુનું નામમાં માંગીએ છીએ, આમેન। આ હિબ્રુઓને પત્ર, એનો રાઇટર અનનોન છે, કોણે લખ્યો છે એ પત્ર તેની ચોક્કસ માહિતી નથી। આ હિબ્રુઓનો પત્ર કોણે લખ્યો, પહેલું નામ પાઉલનું આવે છે, બારનાબાસનું આવે છે, અપોલસનું આવે છે, પ્રિસ્સિલાનું આવે છે, ઘણા બધા નામ આવે છે, પરંતુ કોઈ ચોક્કસ માહિતી નથી કે આ હિબ્રુઓનો પત્ર એ કોણે લખ્યો। પરંતુ આ એક જ એવો પત્ર છે કે જેની અંદર પ્રભુ ઈસુ જે સર્વોપરી છે, પ્રભુ ઈસુ એ સર્વોપરી છે, અબોવ ઓલ, સર્વ બાબતો ઉપર, સર્વ વસ્તુ ઉપર પ્રભુ ઈસુ એ સર્વોપરી છે, એ બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે। અને બીજું છે એ વિશ્વાસ, પણ પ્રભુ ઈસુ એ સર્વોપરી છે, એ બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। હવે આ પત્ર એ શરૂઆતની અંદર જે યહૂદીઓ હતા, એ યહૂદીમાંથી જેઓ ખ્રિસ્તી થયા હતા તેમને સંબોધીને આ પત્ર લખવામાં આવ્યો છે, કારણ કે એક યા બીજી રીતે કદાપિ તેઓ પર સતાવણી આવી, અથવા તો યહૂદીઓ તરફથી તેમને સતાવણીનો સામનો કરવો પડ્યો, અથવા તો ખ્રિસ્તીઓ તરફથી તેમને સતાવણીનો સામનો કરવો પડ્યો, એ બાબતને લઈને તેઓ આ ખ્રિસ્તી ધર્મમાંથી પાછા હટી જવા માટે તૈયાર થયા। અને બીજી એક બાબત, તેમને વધારે એ ડર લાગ્યો કે અમે ખ્રિસ્તી થઈ ગયા છીએ, તેથી અમારા પર્વો, અમારા નીતિ નિયમો અને વિશેષ કરીને એમનો આખો ઇતિહાસ, એમને ડર લાગ્યો। એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમે મેળવ્યા, પણ અમે જે કંઈ ગુમાવી રહ્યા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતાં, ખ્રિસ્તી ધર્મ કરતાં અમે વધારે કંઈક ગુમાવી રહ્યા છે, એમનો અમને ભય લાગ્યો, અને તેથી તેઓ પાછા હટી જવા લાગ્યા। અને ત્યારે આ હિબ્રુઓનો લેખક એ આ પત્ર તેમને સંબોધીને લખે છે। અને ઘણી બધી વાર આપણા આત્મિક જીવનમાં પણ આવી પીછેહટ થવાનો સંભવ નથી લાગતો, અને થાય છે ત્યારે આપણે પણ આપણા ખ્રિસ્તી જીવનમાંથી અને વિશ્વાસમાંથી આપણે ડગી જઈને પાછા ફરવાનો પ્રયત્ન નથી કરતા, અને જે શેલો જીવનીનો શિરાચાલુ જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આપણા માટે પણ એ પત્ર, આ પત્ર એટલો જ ઉપયોગી છે. આ પત્ર એ આપણા માટે પણ એટલો જ ઉપયોગી છે. અને આ હિબ્રુનો લેખક એ અહીં ઘડી કહે છે કે ધ સુપિરિયરિટી ઓફ ક્રાઇસ્ટ, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વોપરી છે. એ રાજા ઉપર, એ પ્રબોધકો ઉપર, એ દૂતો ઉપર અને તેના ક્રિએશન ઉપર અને મૂસા ઉપર, એ બધા ઉપર એ સર્વોપરી છે. પ્રભુ ઈસુ એ મહાન છે. અને આપણે આ 1-14 કલમ વાંચી અને તેના ઉપર આપણે જોયું કે ક્રાઇસ્ટ ઇઝ ગ્રેટર ધેન એન્જલ્સ. પહેલી વાત, એ દૂતો કરતા મહાન છે. બીજી બાબત, પ્રભુ ઈસુ એ જૂના કરારના સર્વ પ્રબોધકો ઉપર સર્વોપરી છે. પ્રબોધકો કરતા એ સર્વ એ મહાન છે. પ્રભુ ઈસુ એ મૂસા ઉપર મહાન છે. અને પ્રભુ ઈસુ એમણે જે કરેલો નવો કરાર, જે જૂનો કરાર હતો, એ જૂના કરારની ઉપર એ સર્વોપરી છે અને એ મહાન છે. કેમ? કારણ કે છે કે જૂનું એ જર્જર થતું જાય છે, એ નાશ પામવાની તૈયારી છે. અને તેથી એમણે કહે છે કે આ જૂનો કરારને રદ કરવામાં આવે છે અને જુઓ એક નવો કરાર હું તમારી સાથે કરું છું. એટલે કે જૂના કરાર ઉપર આ નવો કરાર એ મહાન છે. એ આ યહૂદીઓનો, આ હિબ્રુઓનો લેખક આ યહૂદીઓને જણાવે છે. જેથી તમે કશું ખોયું નથી, કહે છે, તમે કશું ખોયું નથી. પ્રભુ ઈસુ એ મહાન છે. એ નીતિ, એ નિયમો, ધેટ્સ ઓલ. તમારો ઇતિહાસ, એ પર્વો, એ બધા છે. પણ એના કરતા તમે જે પ્રાપ્ત કર્યું છે એ ઈસુ ખ્રિસ્ત છે, ક્રિશ્ચિયાનિટી છે. જો કે યહૂદી ધર્મ તે સમયમાં સૌથી સારામાં સારો ધર્મ હતો, પરંતુ કહે છે કે ખ્રિસ્તી ધર્મ એ સર્વોપરી છે અને ખ્રિસ્ત એ સર્વોપરી છે. જો પહેલો જ અધ્યાય અને તેની અંદર લખવામાં આવ્યું છે કે છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેણે સઘળાનો વારસ ઠરાવ્યો, વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા, તે દ્વારા આપણી સાથે બોલ્યો. જ્યારે તેઓ વિશ્વાસમાં ડગવા લાગ્યા ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે આ પુત્ર કે જેને સઘળાનો વારસ ઠરાવવામાં આવશે, આ પુત્ર કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને તમે સ્વીકાર્યો છે એ સર્વોપરી છે, એ સુપ્રીમ છે. અને તેની અંદર તમે જે યહૂદી ધર્મ પાળો છો, જે રીતિ રિવાજો છે, જે નિયમો છે, એ બધા ગૌણ બની જાય છે. તમારો ઇતિહાસ એ ગૌણ બની જાય છે. અને તેથી કહે છે કે દૂતો કરતા તે મહાન છે અને આ જૂના કરારનો જે કરાર છે તેના કરતા એ મહાન છે. દૂતો કરતા તે મહાન છે, મૂસા કરતા તે મહાન છે, ઓલ્ડ ટેસ્ટામેન્ટ જે જૂના કરારના જે પ્રબોધકો છે તેના કરતા ઈસુ મહાન છે. હવે જો જૂના કરારમાં જે પ્રબોધકો હતા એ પ્રભુના વચનો લાવતા હતા, તે સમયના લોકો તેને ઝાંખું ઝાંખું જોતા. કોરિન્થિયન પત્રમાં કહે છે આપણે દર્પણમાં ઝાંખું ઝાંખું જોઈએ છે, પણ એક સમય આવશે આપણે નજરો નજર જોઈશું. પ્રબોધકો વચનો બોલ્યા અને ઇબ્રાહિમે દૂરથી જોઈને તેનું અભિવાદન કર્યું. યોહાન 8:98 એ પ્રમાણે કદાચ બનતા લગભગ લખવામાં આવ્યું છે, 56-58 ની અંદર તેણે દૂરથી જોઈને અભિવાદન કર્યું. એ પ્રબોધકો વચનો બોલ્યા પણ તેઓ તે સમયના લોકો તેને પૂરેપૂરું સમજી શક્યા નહીં. પણ જ્યારે પવિત્ર આત્મા આપણી સાથે છે ત્યારે આપણે એ સમજ, એ વચનો પૂરેપૂરા સમજી શકીએ છીએ. એ યાજકો કરતા પ્રભુ ઈસુ મહાન છે, કારણ કે પ્રમુખ યાજક એ વર્ષમાં એકવાર પોતાના પાપ અને ઇસ્રાયલ પ્રજાના પાપ લઈને એ હોલી ઓફ હોલીમાં, પરમ પવિત્ર સ્થાનમાં એ જતો હતો. યાજક યાજકનું કામ શું હતું? ઇસ્રાયલ પુત્રોને ઈશ્વરની સન્મુખ લઈ જવા. ઇસ્રાયલ પુત્રોને ઈશ્વરની સન્મુખ લઈ જવા. ત્યારે પ્રભુ ઈસુનું કામ શું છે? પ્રભુ ઈસુનું કામ તમને અને મને દેવ પિતાની સાથે સંબંધમાં જોડવા માટે, એ પ્રભુ ઈસુનું કામ છે. એ ફક્ત ઇસ્રાયલ પુત્રોને દેવની હજુરમાં રજૂ કરતો હતો. જ્યારે આ પ્રભુ ઈસુ એ તમારા અને મારો સંબંધ એ દેવ બાપની સાથે જોડે છે, અને તેથી એ યાજકો કરતા પણ મહાન છે, એ પ્રબોધકો કરતા મહાન છે, એ દૂતો કરતા મહાન છે, એ મૂસા કરતા મહાન છે, અને જૂના કરાર કરતા પણ એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો નવો કરાર એ મહાન છે. અને એ ઈશ્વર સાથેના સંબંધમાં આપણું જોડાણ કરવા માટે તેમણે પોતાનું બલિદાન વધસ્તંભની ઉપર આપી દીધું. હી બીકેમ પરફેક્ટ સબસ્ટિટ્યુટ ફોર અવર સિન્સ. અને તે સંપૂર્ણ બલિદાન તમારા માટે અને મારા માટે બની ગયા. જૂના કરારમાં ઈશ્વરના વચનો એ પ્રબોધકો મારફતે આવતા હતા, અને એ પ્રબોધકો ઈશ્વરના વચનો બોલતા હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હી વોઝ એ વર્ડ. આદિ એ શબ્દ હતો, શબ્દ એ દેવ હતો, અને શબ્દ એ દેવની સંગાતે હતો. એ દાવો કરે છે કે આ એમ ધ વર્ડ, હી વોઝ ધ વર્ડ. અને તેથી યોહાન 14:6 શું કહે છે કે માર તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વગર બાપની પાસે કોઈ આવતું નથી. આઈ એમ ધ વે, આઈ એમ ધ ટ્રુથ, આઈ એમ ધ લાઈફ. એ દાવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. અને ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છીએ તો શું કહે છે કે તે તેના ગૌરવનું તેજ તથા તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સઘળાને નિભાવી રાખશે. અને છેલ્લા સમયમાં પુત્ર કે જેને તેને સઘળાનો વારસ ઠરાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સઘળાનો વારસ ઠરાવવામાં આવ્યો છે. મતલબ કે ભવિષ્યમાં સમયની સંપૂર્ણતાએ એવરીથિંગ વિલ કન્ક્લુડ એટ ધ ફીટ ઓફ જીસસ. કેમ? કારણ કે તે પ્રબોધક કરતા મહાન છે, એ યાજકો કરતા મહાન છે, એ દૂતો કરતા મહાન છે, અને તેના વડે આખા જગતને, આખું બ્રહ્માંડનું સર્જન કરવામાં આવ્યું છે. મતલબ કે અંડર હિઝ ફીટ, સમયની સંપૂર્ણતા એ શેતાન પણ એનો અંત આવશે, એને બાંધી દેવામાં આવશે, અને સઘળાનો વારસ અને તેના પરાક્રમના શબ્દ સઘળાને નિભાવી રાખે છે. મતલબ કે તેના પગ નીચે સઘળું આવશે, સમયની સંપૂર્ણતા, સમયની સંપૂર્ણતા. એવરીથિંગ વિલ કન્ક્લુડ એટ ધ ફીટ ઓફ જીસસ. અને તેથી ફિલિપ્પીઓના પત્રમાં કહે છે કે સર્વ નામ કરતા તેને શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું, જેથી આકાશમાંના, ભૂમિ ઉપરના, ભૂમિ નીચેના સર્વ પ્રભુ ઈસુને નામે ઘૂંટણે પડીને વિનંતી કરે, અને દરેક ઘૂંટણે જ્યારે જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે. અને સમયની સંપૂર્ણતા એ દુનિયાના દરેક દેશ, દુનિયાની દરેક જાતિ, એ ચાહે બુદ્ધિઝમ હશે કે હિન્દુઇઝમ હશે કે મુસ્લિમ હશે કે એસીએસ હશે, પણ એ સમય આવશે, સમયની સંપૂર્ણતા એ, અને એ સમયમાં આપણે આવી પહોંચ્યા છે. પ્રભુ એનું આત્મિક ઘર બનાવી રહ્યો છે, અને તમે જુઓ છો કે મંડળીઓ બંધાય છે, પ્રજા જૂથો ઉમેરાય છે. આજે મિડલ ઇસ્ટની અંદર કોસ્ટારિકાની અંદર એવરી ડે 20,000 પીપલ તેઓ પ્રભુ ઈસુનો સ્વીકાર કરે છે. કોસ્ટારિકાની અંદર, મિડલ ઇસ્ટની અંદર મુસ્લિમ લોકો ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. કોઈ ધર્મ એવો નથી, કોઈ એવી જાતિને પ્રજા નથી કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધી ના રહી હોય અને સ્વીકારતી ના હોય. એક સમય એવો આવશે કે આખી દુનિયાના લોકો, આખી દુનિયાની પ્રજા એ યરુશલેમની અંદર ઈશ્વરનું ભજન કરવા માટે જશે. અને તેથી કહે છે કે તેના પગ નીચે સગુડો આવશે, કારણ કે તે રાજા છે, તે પ્રભુઓનો પ્રભુ છે, તે તમારો અને મારો માલિક છે. હી ઇઝ ધ પરફેક્ટ સબસ્ટિટ્યુટ ઓફ અવર સિન. તેને સગળાનો વારસ બનાવવામાં આવ્યો છે. અને તેના વડે આ જગતોને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. અને જ્યારે આ હું વિચાર કરું છું ત્યારે ખરેખર અજાયબ લાગે છે. આ મિલ્કી વે 490,000 માઇલ એન આવર, આ મિલ્કી વે 490,000 માઇલ એન આવર એટલી સ્પીડથી દોડી રહી છે. અને ઇવન આફ્ટર 490,000 માઇલ એન આવર ઇટ ટેક્સ 200 મિલિયન ઇયર, એક રોટેશન લગાવતા થાય છે 200 મિલિયન ઇયર. અને એ આ પ્રભુ વિશે ઉત્પન્ન કરી છે. 100 મિલિયન એટલે કે 1 બિલિયન ગેલેક્સીઝ આર ધેર ઇન ધ યુનિવર્સ. 100 મિલિયન ગેલેક્સી, અને એનો બનાવનાર, એનો ઉત્પન્ન કરનાર એ તમારો અને મારો માલિક બને, એ તમને આશ્ચર્ય નહીં લાગતું? એ તમારા અને મારા જીવનનો માલિક બને અને એ તમારા અને મારા જીવનને માટે વધસ્તંભ પર જાય, તમારા અને મારા અને સમસ્ત જગતના પાપ લઈને વધસ્તંભ પર જાય, તમારા અને મારા પાપનું પ્રાયશ્ચિત કરીને તમને અને મને ન્યાયીપણાના વસ્ત્ર પહેરાવવાને માટે એ રાજ્યાસન પર બેઠે અને આપણે સારું મધ્યસ્થા કરે અને સમયની સંપૂર્ણતાએ તમને મને લેવાને માટે આવે, એ આશ્ચર્ય નથી લાગતું? અને તેથી તેને પ્રભુતો કરતા, યાજકો કરતા અને દૂતો કરતા વધારે ઊંચા દરજાનું નામ મળે છે. તેને સૌથી ઊંચ કરવામાં આવ્યું છે. અને તેથી એકવાર ફિલિપે કહ્યું કે મને બાપ દેખાડો ને. અને કહે છે તું આટલા મુદત સુધી મારી સાથે રહ્યો અને તે બાપને જોયો નથી, જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે. અને જો ઘણા બધા લોકો કુદરતમાં પ્રભુ ઈશ્વરને જોવા માટે પ્રયત્ન કરે છે, શોધવા માટે પ્રયત્ન કરે છે, ચોક્કસ ઈશ્વરે બહુ સુંદર કુદરત બનાવી છે. અને ઇનડાયરેક્ટલી ઈશ્વરને આપણે એ કુદરતમાં નિહાળી શકીએ છીએ. પરંતુ જો પ્રભુ ઈસુને જોવા હોય તો એક જ જગ્યા છે, વધસ્તંભ. ઈશ્વરને જોવા છે, એના આશીર્વાદો અનુભવવા છે, એનું પરાક્રમ જોવું છે, એ ન્યાયી પ્રભુ છે એ જોવું છે, એ અનુભવવું છે, તો તમારે ને મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની શોધ કરવી પડશે, કરવી પડશે અને કરવી પડશે. બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી કે જેથી તમારો ઉદ્ધાર થાય, તમારા પાપોની માફી મળે, તમને મોક્ષ મળે, તમને જીવન મળે. બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. વન નેમ એન્ડ ઓનલી વન નેમ, એન્ડ ધેટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ અવર લોર્ડ એન્ડ સેવિયર. એક જ નામ છે, બીજા કોઈ નામમાં એ પરાક્રમ નથી. અને એ મહાનતા નથી અને એ જીવન નથી અને જીવનના આશીર્વાદ નથી. અને તેથી જો આપણે બાપને જોવા છે તો પ્રભુ યેસુ ખ્રિસ્તને જોવા જરૂરી છે. જીસસ ઇઝ ધ સ્ટેમ્પ ઓફ ગોડ્સ વેરી ઇમેજ, ઓલ થિંગ્સ બાય હિઝ પાવરફુલ વર્ડ. પ્રભુ યેસુ ખ્રિસ્ત જ્યારે જગત પર હતા, એ માણસ બનીને આવ્યા, ત્યારે શબ્દ બોલ્યા, એ શબ્દ બોલ્યા અને લોકોને સાજા પણ મળ્યું, એ શબ્દ બોલ્યા અને એ શબ્દ વડે તોફાનો શાંત થયા, એ શબ્દ બોલ્યા અને લાઝરસ કબરમાંથી બહાર આવે, ચાર દિવસ થુમેલો લાઝરસ, એ શબ્દ. અને એ શબ્દમય પરાક્રમ છે. અને જ્યારે આપણે આ કલમો વાંચીએ છીએ ત્યારે આપણને પાંચ બાબતો અહીં ઘડી જોવા મળે છે. સૌથી પહેલી બાબત તો એ છે કે પ્રાચીન કાળમાં પ્રભુ લોકો દ્વારા આપણા પૂર્વજન સાથે દેવ અનેક વાર તથા અનેક પ્રકારે બોલ્યો, તે છેલ્લા સમયે પુત્ર કે જેને તેણે સઘળાનો વારસ ધરાવ્યો છે, વળી જેના વડે તેણે જગતોને ઉત્પન્ન કર્યા, તે દ્વારા આપણી સાથે બોલ્યો. સો ગોડ સ્પીક બાય ધ સન, ધ પહેલી એક બાબત. બીજી બાબત, સન ઇઝ ધી એર ઓફ ઓલ થિંગ, જેને સઘળાનો વારસદાર ઠરાવે છે. આખું બ્રહ્માંડ અને સઘળી સીન એન્ડ અનસીન સઘળી બાબતો પર તેને ઠરાવવામાં આવે છે. સો સન ઇઝ ધી એર ઓફ ઓલ થિંગ્સ. ત્રીજી બાબત, હી મેડ યુનિવર્સ, આખું બ્રહ્માંડ તમને ને મને ઉત્પન્ન કરનાર એ પ્રભુ યીશુ છે. ત્રીજી બાબત, ચોથી બાબત, હી ઇઝ ધ રેડિયન્સ ઓફ ગોડ્સ ગ્લોરી, તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. આપણે હમણાં જોઈ ગયા, જો પ્રભુ ઈસુ ઈશ્વરને જોવા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે શોધવા પડે. અને ફિલિપે કહ્યું, બાપ મને બાપ દેખાડ, કે તેઓ આ બાપ જોયો નથી, જેણે મને જોયો છે તેના બાપને જોયો છે. અને પાંચમી બાબત, પોતાના પરાક્રમના શબ્દથી તે સઘળાને નિભાવી રાખે છે. તેના પરાક્રમના શબ્દથી, કારણ કે હી વોઝ ગોડ એન્ડ હી ઇઝ ગોડ, હી વોઝ વર્ડ, અને એ શબ્દ સદે થઈને આપણામાં આવીને વસ્યો. અને છઠ્ઠી અને સાતમી બાબત કહે છે કે હી પ્રોવાઈડેડ પ્યુરિફિકેશન ફોર અવર સિન, તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે, તે આપણા પ્રાયશ્ચિત છે. આટલો મોટો મહાન પ્રબોધકો કરતા, દૂતો કરતા, યાજકો કરતા, તેણે સઘળી ઉત્પન્ન કરેલી બાબતો કરતા એ મહાન છે. અને એ ઈશ્વર, હી પ્રોવાઈડેડ પ્યુરિફિકેશન ટુ અવર સિન, આપણા પાપનું પ્રાયશ્ચિત કરીને. સાતમી બાબત, હી સેટ ડાઉન એટ ધ રાઈટ હેન્ડ ઓફ ગોડ, અને એ તમારા અને મારા પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ પિતાના જમણે હાથે બિરાજમાન છે. અને એક જ સ્થાન એવું છે, પૃથ્વીના રાજાઓએ ઇતિહાસ આપણે વાંચ્યું છે કે પુષ્કળ લોહી વહેવડાવ્યું, પુષ્કળ લોહી વહેવડાવ્યું, અને એ રાજ્યાસનો તેમણે પ્રાપ્ત કર્યા અને તેઓ રાજા બન્યા. પણ સમયની સંપૂર્ણતા એ રાજ્યાસનો નાશ પામ્યા. અને આજે 21મી સદીમાં પણ ઘણા બધા ધર્મો અને ઘણા બધા એથિયસ્ટો અને શૈતાન આજે પ્રયત્ન કરે છે કે અમે આ એક જ રાજ્યાસન છે જે બાકી રહ્યું છે તેને અમે ઉથલાવી નાખીશું. પરંતુ એવું કોઈ પાવર નથી કે જે આ રાજ્યાસન પર બેઠેલા રાજાને ઉથલાવી શકે, કારણ કે તેણે પોતાનું લોહી તમારા માટે અને મારા માટે વહેવડાવ્યું છે. જગતના રાજાએ લોહી વહેવડાવીને રાજ્યો પ્રાપ્ત કર્યા અને નાશ પામ્યા, પણ જેમણે પોતે પોતાનું લોહી, જેની કિંમત તેણે ચૂકવી છે તમારા અને મારા પાપો માટે, અને એ રાજાસન પર બેઠેલો છે, અને એ રાજાસન કદી હલાવી શકવાનું નથી. હી હેઝ ધ ઓથોરિટી એન્ડ પાવર. અને એ પ્રભુ આપણને તમને ને મને મળ્યો છે. અને એ જયારે રાજાસન બેઠા છે ત્યારે રાજાસન નો મતલબ શું છે કે ઓથોરિટી, એ ઓથોરિટી છે એમની પાસે. અને સમયની સંપૂર્ણતાએ એ શેતાનનો નાશ કરશે અને ન્યાયપણું લઈ લે આ જગતને એકવાર ફરી તમારા માટે અને મારા માટે આવશે. દૂતોની સેવા શું હોઈ શકે? વોટ આર એન્જલ્સ? દૂતોની સેવા શું હોઈ શકે? કહેશે કે તેણે કયા દૂતને કદી એમ કહ્યું છે કે હું તારા શત્રુને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, જેઓ વિશ્વાસ બને છે, તેમની સેવા કરવાને માટે આ દૂતોને ઈશ્વરે બનાવ્યા છે. અને કે છે તે પોતાના દૂતોનો વાયુરૂપ અને અગ્નિના ભડકારૂપ કરે છે. હવે તમે ન્યૂઝ જોતા હશો, કદી આ તોફાન અને આ અગ્નિ એ બે ઇઝ નોટ વેરી ઇઝી ટુ કંટ્રોલ થયું છે ના? જે ટોર્નેડો અને ટાઇફૂન ને જે આવે છે ને બધું ફ્લેટ કરી નાખે છે, માણસનો અધિકાર તેની પર નથી. અગ્નિ જ્યારે ફાયર લાગે છે ને ત્યારે 3,000 નહીં પણ 5,000 ફાયર ફાઈટર એક સાથે કામ લગાડે છે. આ યુએસ ગવર્મેન્ટ 5,000 ફાયર ફાઈટર્સ અને મોટા મોટા વિમાન, યુ નો કે જે ટન્સ એન્ડ ટન્સ ઓફ ફ્યુઅલ પેલું બળતણ પૂરું પાડે છે કે જે આગ હોલવી શકાય, નથી કંટ્રોલમાં આવતી, નથી કંટ્રોલમાં આવતી. ઇટ્સ વેરી હાર્ડ ટુ કંટ્રોલ. આવે છે પણ ઇટ ટેક્સ ટાઈમ. અને એ દૂતોને વાયુના વાયુરૂપ અને અગ્નિના ભડકારૂપ બનાવે છે અને તેમને તમારી ને મારી સેવા કરવા માટે નિયુક્ત કરવામાં આવે છે. દૂતોનું કામ છે તમારી ને મારી સેવા કરવા માટે. દૂતોનું કામ છે જજમેન્ટનું કામ. ત્યાં પણ મોટા, ત્યાં પણ જેવી રીતે વ્હાઇટ હાઉસમાં જેવા ડિપાર્ટમેન્ટ છે ને એવી રીતે આ લોકોને પણ જુદા જુદા ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવે છે. ગાબ્રિયલનું કામ જુદું છે, મિખાઇલનું કામ જુદું છે અને બધા જ દૂતોનું કામ જુદું છે. તમારા મારા દૂતો છે પરંતુ જૂના કરારમાં પુરાતન સમયના દૂતો ઉતરી આવતા હતા અને લોકોને પ્રગટ થતા હતા. આજે દૂતો નથી દેખાતા. કેમ? કારણ કે પવિત્ર આત્મા તમારી મારી મધ્ય છે. પવિત્ર આત્મા તમારી મારી મધ્ય છે. એનો મતલબ એ થતો નથી કે દૂતોનું કામ બંધ થઈ ગયું. ના, અહીંથી આપણે છૂટીને ઘરે જઈશું ને ત્યારે તમારા મારા દૂત એ આપણી સાથે હશે. તમારા મારા દૂત આપણી સાથે હશે, એ આપણને સંભાળીને લઈ જશે. એ તેમની સેવા છે, એ તેમની સેવા છે. અને એ તમારી ને મારી સેવા કરવા માટે એ દૂતોને ઈશ્વરે નિયુક્ત કર્યા છે. વાલાઓ, જો આ ઈશ્વર કે જે આખી સૃષ્ટિને ઉત્પન્ન કરતા છે અને પોતાના શબ્દ વડે તે સગળું નિભાવી રાખે છે, જે કંઈ ઉત્પન્ન કર્યું છે એ સમયની સંપૂર્ણતાએ કહે છે કે શું કહે છે કે તેઓ નાશ પામશે પણ તું કાયમ રહે છે, વસ્ત્રની પેઠે તેઓ સરળ જીર્ણ થઈ જશે, તું જભ્ભાની પેઠે તેઓને વાળી લઈશ અને વસ્ત્રની પેઠે તેઓને બદલવામાં આવશે, પણ તું એઓને એવો છે. ક્રાઇસ્ટ ઇઝ ચેન્જલેસ, ક્રાઇસ્ટ ઇઝ ચેન્જલેસ. એ કદી બદલાયા નથી અને કદી બદલાવાના નથી. યુ નો, ક્રાઇસ્ટ કેરેક્ટર વિલ નેવર ચેન્જ, એન્ડ ક્રાઇસ્ટ ગિવન પ્રોમિસિસ વિલ નેવર ચેન્જ. આપણા પ્રભુ કદી બદલાયો નથી, તેણે જે વચનો આપ્યા છે એ કદી બદલાયો નથી. આ બધું જ બદલાઈ જશે. આ જૂનું થાય છે, જર્જરિત થાય છે, એને વાળી લેવામાં આવશે, એ નાશ પામશે. પણ આ એક ઈશ્વર છે જે રાજાસનમાં બેઠેલો છે, એ કદી બદલાતો નથી અને બદલાવાનો નથી. અને તેના બાળકો તમે અને હું બન્યા છે. વાલાઓ, જો એ ઈશ્વર કે જેણે આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કર્યા, એ ઈશ્વર દૂતો કરતા મહાન છે, એ ઈશ્વર પ્રબોધકો કરતા મહાન છે, એ ઈશ્વર એ મૂસા કરતા મહાન છે, અને એ ઈશ્વર તમને ને મને મળ્યો છે. અને સમયની સંપૂર્ણતાએ એના પગ નીચે સગળું આવશે. અને તેથી પાઉલ કહેશે કે સર્વ ઘૂંટણ અને સર્વ જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. તો મારો પ્રશ્ન આ છે, ત્યારે આ લેખક આ યહૂદીઓને એ જણાવે છે કે આ પ્રભુ એ તમારો પ્રભુ છે. ફરગેટ અબાઉટ ધીસ પાસ્ટ. એ બધું છે, નિયમો છે, પર્વો છે, તમે જે કંઈ ગુમાવ્યું છે તેના કરતાં વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પ્રાપ્ત કર્યું છે, ને તો પ્રભુ ઈસુને તમે પ્રાપ્ત કર્યો છે. અને મારો પ્રશ્ન એ છે કે શું એ પ્રભુ એ તમારો પ્રભુ બન્યો છે, જે આટલો મહાન ઈશ્વર છે કે જે રાજાસન પર બેઠેલો છે, જેણે સગળું મૂકી દીધું અને તમારા માટે અને મારા માટે આ જગતમાં આવી અને પોતાનું લોહી વહેવડાવીને આજે એ તમારો મારો ઈશ્વર બન્યો છે. પણ શું ખરેખર એ તમારો ઈશ્વર બન્યો છે? પ્રાર્થના કરી. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આ એક જ નામ, આ એક જ નામ છે જેના નામમાં માફી છે, જેના નામમાં જીવન છે, અને જેના નામમાં આખી દુનિયા અને જગત ઉપરના, જગત નીચેના અને આકાશ ઉપરના સઘળા પ્રભુ ઈસુના નામે ઘૂંટણે પડીને નમ છે. આ એક જ નામ છે, નહીં તો પ્રભુ ઈસુ એના સિવાય બીજું કોઈ નામ આ સૃષ્ટિ ઉપર આપવામાં આવ્યું નથી. ઘણા બધા નામ ઉત્પન્ન થયા, ઉપસ્થિત થયા, અને આજે તેઓ હયાત નથી. આ એક જ નામ એવું છે કે જે કદી બદલાયું નથી. આ એક જ ઈશ્વર એવો છે કે જે કદી બદલાયો નથી અને તેના વચનો કદી બદલાવાના નથી. અને એ નામ સર્વ નામો કરતાં ઊંચું છે, અને નામ અમને મળ્યું છે. તમારો આભાર માનીશ, તમારી સ્તુતિ કરીશ. અને હજી સુધી પ્રભુ અમારી એ પ્રાર્થના છે, નમ્ર વિનંતી છે કે જે નામ, જે નામમાં જીવન છે, જે નામમાં જીવનના આશીર્વાદો છે, જે નામમાં અનંત જીવન છે, જે નામમાં શાંતિ છે, જે નામમાં આનંદ છે, જે નામમાં આત્મિક આશીર્વાદો છે, એ નામ જેઓ નથી મળ્યું, જેઓ શોધી રહ્યા છે, પ્રભુ તેમને મળે એવી અમારી પ્રાર્થના છે, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમેથી આભારી હૃદયે અને એ નામ લઈને થી જઈશ. આખું અઠવાડિયું અમારી સંભાળ લેજો. અમારા દૂત પ્રભુ અમારી આસપાસ રહે, અમારા ઘરોની સંભાળ લે, અમારી સંભાળ લે, અમારા બાળકોની સંભાળ લે, અમારા વડીલોની સંભાળ લે, અમારા વૃદ્ધોની સંભાળ લે, અને તમારી ઈચ્છાના કેન્દ્ર સ્થાને પ્રભુ ફરી એક વાર આવતા રવિવારે તમારી ઈચ્છામાં ફરી પ્રભુ તમે એમને લઈ આવો. ત્યાં સુધી તમારા દૂતો અમારી સંભાળ રાખે, વધસ્તરની પાછળ અમને સંતાડજો, અને જ્યાં કંઈ જરૂર પડે પ્રભુ તમારા નામની ખાતર અમને ઉપયોગી બનાવજો. અમારી પ્રાર્થના છે, અમે તમારા હાથમાં સોંપાય છે આ વચનને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈશ્વર નામમાં અમારી આ પ્રાર્થના સાંભળી. આપણે ઊભા થઈને પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીશું. ત્યારબાદ પ્રમુખ આવીને આપણને આપણા આશીર્વાદ વચનમાં દોરી લઈ જશે. આપણે ઊભા થઈને પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો એમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમને પરીક્ષણ ન લાવો, બધાથી મારે છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે.